एकत्र फाउंडेशन प्रस्तुत वार्ताकार रावी पाठकनी वार्ता खेमे, ऑडियो पठन पलक जानी। अल्या एम ने एम केटली दीवासळीओ बगाडवी छे, एक बाकस बे दी तो पहोंचाड। धनियाए बीड़ी सळगावा माटे एक उपर एक पांच दीवासळीओ सळगावी एटले खेमीए कह्युं, पण जो ने आ पवने केवो ऊंधो थयो छे, दीवासळी सळगवाट न देतो। दनियाए फरी बाकस उगाड्यो।
ले हूँ आडू लुगड़ू धरू,
खेमीए लाज काढ़वानो छेड़ो लांबो ताण्यो अने दनियानी पासे जई तेना मोढ़ा आगळ पवन आड़ो धर्यो। दनियानी दीवासळी सळगी, ते श्वास अंदर ले अने मूके ते प्रमाणे दीवासळीनो प्रकाश झबक झबक थवा लाग्यो। दनियो तेनी पत्नीना जुवान भरेला गौवर्णा पण उज्ज्वल मोटी तेजस्वी आँखोवाळा नाके मोटो कांटो पहेरेला मुख सामे जोई रह्यो। बीड़ीनी लिज्जत करता ते नवोडाना सौंदर्य पानमां गरकाव थई गयो। बीड़ी सळगी एटले खेमी मूळ जग्याए खसवा जती हती। तेने दनियाए कह्यु,
ले मारा सम आगी जातो।
गांडा न काढ गांडा,
कहती खेमी मूळ जग्याए गई।
तारा सम खेमी, तू मन बहु वाली लागे छ।
जो हजु एनू ए बोल, आटला माणसो छे तेनू भान छे के नथी?
એ એમના ખાવામાં પડ્યા છે, આપણી સામું કોણ જોવા બેઠું છે? કયા નવપરણિત દંપતી આવી માન્યતા નથી સેવતા?
આજે દનિયાના ઘરાક એક વાણિયાને ત્યાં નાત જમતી હતી, એટલે બંને જણા સારા જમણની ખુશાલીમાં જાજરૂના પગથિયા પર બેઠા બેઠા એકાંત ગોષ્ઠી કરતા હતા। નાતમાં વાઘરી પડતા અટકાવવા શેઠે તેને ત્યાં બેસાડ્યો હતો। બંનેએ થોડા દિવસ ઉપર લગ્ન વખતે પહેરેલા કપડાં પહેર્યા હતા। દનિયાએ ઉપર ફટકો, નીચે અતલસનું જાકેટ અને પગમાં મોજા પહેર્યા હતા। ખેમીએ એક સુવાસણ શેઠાણી ગુજરી ગયેલી તેનું સ્મશાનમાં કાઢી નાખેલું રેશમી વસ્ત્ર પહેર્યું હતું। દનિયો બીડીની એક ફૂંક લઈને બોલ્યો,
ખેમી તારી માએ ગમે તે માગ્યું હોત ને તો એ આપીને પણ હું તને જ પરણત।
પણ મારી માએ કે દાડે તારી પાસેથી પાઈએ લીધી છે? હું તો ઉલટી તારા ઘરમાં લેતી આવી છું। મારી માએ તો બ્રાહ્મણ જેવો વિવાહ કર્યો છે।
તારી મા તો બહુ ભલો માણસ, પણ તું કોણ જાણે ક્યાંથી આટલી ભૂંડી નીકળી?
લે વળી મેં તારું શું બગાડ્યું છે?
જોને પરણતા પરણતા કેટલા ચાળા કર્યા, દારૂ ન પીવે ને ગાળિયું ન કાઢે ને હાથ ન ઉપાડે તો પરણો, નહીં તો ન પરણો, ને કોઈ દી એવું કરે તો એને ઊભો મેલીને હાલી જાઉં।
આમ તે થાય ન કેમ થાય? એ દારૂ પીને આવે ને દિંગામસ્તી કરે ને ન બોલવાનું બોલે, એ મારાથી ન ખમાય? જો એ માર ખાઈ લે એ બીજા।
દનિયો ખેમીના સત્ય અને પ્રતાપ આગળ ધીમો પડી ગયો।
ઠીક લે, પણ હું ક્યાં પીવા જાઉં છું તે તું આમ ચડી ચડીને બોલે છે? મારે તો ગમે તેમ થાય, પણ તને પરણવું તું,
તું નાની હતી ને ગાતડી વાળીને તારી મા સાથે વાળવા નીકળતી ત્યારની મને બહુ ગમતી। તું આ ગાતડી વાળતા ક્યાં શીખી ખેમી?
દનિયાએ ખેમીની છાતી ઉપર વાળેલી ગાંઠને સ્પર્શ કર્યો।
પડધરીમાં તો બધી બાઈયું કામ કરતી વખતે આમ ગાતડી વાળે।
ખેમીની મા મૂળ કાઠિયાવાડમાં પડધરીની રહેવાસી હતી, દુકાળના વરસમાં ખેમીને લઈને અહીંયા રહેવા આવી હતી।
પણ હે દનિયા, આ દારૂ શા સારું તમે પીતા હશો? દારૂમાં તે શું છે એવું?
તું તો કહેતો હતો ને કે દારૂ તો કડવો લાગે।
ખેમી કોક દી ગમે નહીં તે દાડે પીવા જોઈએ, બહુ થાકી ગયા હોઈએ ને ગમે નહીં ત્યારે પીએ ત્યારે સારું થઈ જાય।
ખેમી થોડીવાર મૌન રહી, તેને ફરી પોતાનું સૌભાગ્ય અને સત્તા સાંભળવાની ઈચ્છા થઈ। તેણે પૂછ્યું,
હે દનિયા મને બીજે પરણાવી હોત તો?
એ હું નથી જોતો કે કોઈની માએ સવા શેર સૂંઠ ખાધી હોય તે તને પરણે, ગમે ત્યાંથી ઉપાડી જાત।
ખેમીએ કહ્યું, લે રાખ રાખ, એવું અભિમાન ન કર, આ દુનિયામાં શેરને માથે સવા શેર પડ્યા છે।
એટલામાં નાતમાં કોલાહલ થયો, એક કૂતરું અંદર પેસી ગયેલું, તેણે એક ભાણું અભડાવ્યું અને તેને માર મારીને બહાર કાઢ્યું। શેઠ ચીડાયો, તેણે ગાયજાને ખૂબ ધમકાવ્યો, ગાયજાએ ભંગીનો વાંક કાઢ્યો અને શેઠની બધી રીસ ભંગી પર ઉતરી।
પોતે મોટા ગવંડર થઈને બેઠા છે હાથમાં બીડી લઈને અને કૂતરા હાંકતા નથી, ઉઠાવી દે
આરામ જાદીના।
તેણે એકમાત્ર મારવું બાકી રાખ્યું. દનિયા ખેમીને ઘણું જ માઠું લાગ્યું. તેમના રંગમાં ભંગ પડ્યો. તેમનો બધો ઉલ્લાસ ઉડી ગયો. બંને કશું બોલ્યા વિના ઉઠી ચાલવા માંડ્યા. ક્યાં જવું એ નક્કી નહોતું, પણ ખેમી સ્વાભાવિક રીતે કંઈક મનને વિનોદ મળે તેવા દ્રશ્યો તરફ જવાની પ્રેરણાથી રીચી રોડ ઉપર ચાલવા લાગી. દનિયાને વધારે માઠું લાગ્યું હતું. ખેમી તેને આશ્વાસન આપવા લાગી. દનિયાથી ત્યાં ન બોલાયું તે આટલી વારે અહીં બોલ્યો.
કૂતરા આંકવાનું કામ તો ગાય જાનું હતું, તેમાં મારા પર શા સારું આટલા વાના કર્યા?
વળી ખેમીએ આશ્વાસન આપ્યું. દનિયાએ તેના મનમાં જે ખરું દુઃખ હતું તે કહ્યું.
બીજું કંઈ નહીં, તારા દેખતા એવું બોલી ગયો એ મારાથી નથી કમાતું.
ખેમી ઊંડા વિચારમાં પડી ગઈ. પોતે દનિયાને વાતે ચડાવ્યો અને વધારે અપમાન દનિયાનું થયું. તેનો અન્યાય એને ખૂંચવા લાગ્યો. દનિયો ગમગીન થઈ મૂંગો મૂંગો ચાલતો હતો, તેથી તેનો જીવ કળીએ કળીએ કપાતો હતો. રસ્તે ચાલતા રાયખડને પીઠે જવાનો રસ્તો આવ્યો. ખેમીને યાદ આવ્યું કે દનિયાને ગમતું નથી ત્યારે દારૂ પીવાથી સારું થાય છે. સ્ત્રી સુલભ કોમળતાથી એણે છેડેથી અડધો રૂપિયો છોડીને દનિયાને આપતા કહ્યું,
હવે એમ ક્યાં સુધી મૂંગો રહીશ, જા પણેથી દારૂ પીઓ, ઝટ પાછો આવજે, હું અહીં ઊભી છું.
દનિયો ખુશ થતો થતો એકદમ ગયો. ખેમી રાહ જોઈ ઊભી હતી. પોતે દારૂ ન પીવાની શરત કરાવી હતી અને પોતે જ દારૂ પીવાના પૈસા આપ્યા તે ઠીક ન કર્યું એમ એને શંકા થવા લાગી. એટલામાં દનિયો હરખાતો હરખાતો આવ્યો અને કહેવા લાગ્યો,
ખેમી જો હવે મને ઠીક થઈ ગયું, હું નતો કહેતો કે દારૂથી મને ઠીક થઈ જાય છે.
ખેમીએ કહ્યું,
હવે એ વાત મેલ, પણ ખબરદાર જો બીજી વાર કોઈ દી પીધો તો ઘરમાંથી કાઢી મૂકીશ. ના ખેમી, કોઈ દી ન પીવું, તું મન બહુ ગમા છ. હવે વાણિયાની વાત જાનમાં ગઈ, હું દારૂ પીવું છું પણ મને કોઈ દી ચડતો નથી. જો જો અત્યારે પણ મારા બોલવામાં કાંઈ ફરક પડે છે? તું તો આમથી મારાથી ડરે છે, ગમે તેવો દારૂ પીવું તોય તને ન મારું. તું મને કેટલી વાલી લાગે છે,
વગેરે બબડતો બબડતો ધનિયો ચાલવા લાગ્યો. ખેમી મૂંગી મૂંગી તેને લઈને આ બધા બનાવો પર વિચાર કરતી કરતી ઘરે ગઈ. સાંજને પહોર જે ગાતડી ઉપર ધનિયો અમદાવાદમાં મોહી પડ્યો હતો તે ગાતડી ખેમી વાળે છે, પણ અત્યારે તે અમદાવાદમાં નથી. અત્યારે તેની પાસે ધનિયો નથી. છ એક માસ ઉપર તેણે બંનેને છોડ્યા છે. ઉપરના બનાવો પછી દારૂ ન પીવાની લગ્નની શરત છતાં કંઈક ખેમી સહન કરી લેશે એવા વિશ્વાસથી, કંઈક શરત પાળવીએ બૈરી આગળ નબળાઈ બતાવવા જેવું લાગવાથી, કંઈક પોતાને દારૂ ચડતો નથી એવા પીનારના સામાન્ય મિથ્યાભિમાનથી, કંઈક ખરાબ સોબતથી તે દારૂ પીવા લાગ્યો હતો. ખેમીએ તેને ઘણીવાર ધમકાવ્યો, તિરસ્કાર્યો, મેલીને નાસી જવાની ધમકી આપી, પણ દનિયાએ તે ખોટી માનીને ગણકારી નહીં. છેવટે એક દિવસ વધારે દારૂ પીને આવ્યો અને
મને મેલીને કોને જવાની છે
એવા ગર્વમાં તેણે ખેમીને મારી. બીજા દિવસે ખેમી ચાલી નીકળી. તેની માં મરી ગઈ હતી તેથી તે નડિયાદ ગઈ અને પરસોત્તમ નામના ભંગીઓના ઉપરી મ્યુનિસિપલ કારકુનને પગારમાંથી લાંચ આપવાનું ઠરવી નોકરીએ રહી. નડિયાદમાં તે સામાન્ય રીતે લહેરી ગણાતી હતી. સર્વ ભંગીઓ તેની સાથે મશ્કરીમાં જોડાતા, પણ ખેમીના દિલમાં ધનિયાને છોડ્યાનો ઊંડો કાંટો રહી ગયો હતો. અમદાવાદથી આવતા દરેક ભંગીને ધનિયાના ખબર મેળવવા બહુ જ આતુરતાથી પૂછતી. તે ધનિયા પાસે જાય તો ધનિયો તેને ફરીથી પ્રેમથી રાખે એમ તે જાણતી હતી, પણ ધનિયો તેને બોલાવે તો જ જવું એવી તેની ટેક હતી. ધનિયો બોલાવે તે માટે તેણે માનતાઓ માની હતી, છતાં હજી ધનિયાનું કહેણ આવ્યું ન હતું, તેથી તે નિરાશ થતી જતી હતી અને તે નિરાશાથી ઉશ્કેરાઈ મનની બધી દાજ લાંચ લેનાર પરસોત્તમ પર કાઢતી હતી. તેણે તેની ચીડવણીના ગીત જોડ્યા હતા. ખેમી વાળતી હતી ત્યાં પાસેથી મંગીએ વાળતા વાળતા કહ્યું, અલી ખેમલી, પેલું ગીત ગા જોઈએ. ખેમી ધનિયાના વિચાર કરતી હતી. તેણે સહજ ભાવે કહ્યું, તું જ ગા. મંગીને ખેમી જેવું ગાતા નહોતું આવડતું. તે બોલી,
પણ એનું ચોથું વેણ બેસતું નથી આવતું. હવે તને ગાતા નહીં આવડતું હોય હા ત્યારે તું ગા જોઈએ.
ખેમીને અચાનક ચાનક ચડી
તેણે ગાયું, ઓર્યો આવને કેશલા તારો ઓછલો કૂટું, ઓર્યો આવને કેશલા તને પાટીએ પીટું, ઓર્યો આવને કેશલા તને ધોકણે ઢીબું, ઓર્યો આવને કેશલા તારે પૂંછડે લીંબુ. લે, આમાં શું નથી બેસતું આવતું?
પણ એ તો બેસતું કર્યું કહેવાય, પૂંછડે લીંબુ કંઈ એમ કહેવાય?
મૂછ હોય તો લીંબુ રાખે ને, એટલે આ તો પૂંછડે લીંબુ રાખે છે.
મંગી ખડખડાટ હસી. પરસોત્તમના ગોરા ટૂંકા કપાળવાળા લાંબા મોઢા પર ભૂરી આછી અને ટૂંકી મૂછો નહીં જેવી દેખાતી. બંને ઉત્સાહમાં આવીને ગાવા લાગી. એટલામાં પરસોત્તમ નીકળ્યો. તેણે માથે વાળવાળી ટોપી પહેરી હતી, નીચે દેખાતા ખમીસ ઉપર કાળો હાફકોટ પહેર્યો હતો અને હાથમાં એક પાતળી સોટી હતી. તે જોડા પર મારતો મારતો તે ચાલતો હતો. તેણે ગીત ગવાતું સાંભળ્યું. એ ગીતમાં તેનું પોતાનું નામ ન હતું, તેને કોઈએ પ્રત્યક્ષ રીતે કહ્યું ન હતું, છતાં કાવ્ય વિવરણના કોઈ ગૂઢ નિયમથી તે સમજી ગયો હતો કે ગીત તેને અનુલક્ષીને જ ગવાતું હતું. મનોમન સાક્ષી છે, એ સૂત્ર જીવનના કોઈપણ ક્ષેત્ર કરતાં ચડામણીમાં સૌથી વધારે સાચું ઠરે છે. તેણે બૂમ પાડી,
અ હરામખોરો, કામ કરો કામ, રાગડા કેમ તાણો છો?
મંગી ખસિયાણી પડી ગઈ, પણ ખેમીએ જવાબ આપ્યો,
ગાઈએ છીએ, પણ જુઓ છો ને, હાથ તો કામ કરે છે. હરામખોર મારી સામે બોલે છે, ઉપરીનું અપમાન કરે છે.
પણ હું તમને ક્યાં ગઉં છું?
તું ગામ આખામાં ગાગા કરે છે અને મારું અપમાન કરે છે, તે શું હું નથી સમજતો?
મંગી સામુ મર્મની નજરે જોઈ ખેમી બોલી,
લે આલી, ક્યારે પશાભાઈને ગઉં છું?
હું તો અમદાવાદમાં એક કેશલો હતો, તે ભંગીઓના પૈસા ખાતો, એને ગાઉં છું. હરામખોર પાછી મને સમજાવવા આવે છે, ઉપરીનું અપમાન કરે છે. અમે અમારા ઉપરીનું માન રાખીએ છીએ તે જોતી નથી, સામો જવાબ આપે છે.
પણ ભૈસા, બસ કર,
હવે બકબકાટ ના કર, અમારે બીજું કામ છે, આમાં અંગૂઠો પાડી આપ એટલે પગાર આપું.
તેણે પાસેના ઓટલા પર પત્રક મૂક્યું. પહેલા મંગીએ અંગૂઠો પાડી આપ્યો એટલે તેણે ખેમીને અંગૂઠો પાડવાનું કહ્યું.
પહેલા મને પગાર આપો, પછી અંગૂઠો પાડું.
શું?
તું શૌકાર અને સરકાર ચોર. સરકારી નિયમ પ્રમાણે થશે, પહેલા અંગૂઠો આપ પછી પગાર મળશે.
ત્યારે લ્યો આ અંગૂઠો,
કહી અંગૂઠો પરસોત્તમને બતાવી ખેમીએ અંગૂઠો પાડી આપ્યો. પરસોત્તમે એ જોયું પણ ખરું, પણ તેને આ ચીડાવવાનો સમય નહોતો. બંનેના પગારમાંથી અડધો અડધો રૂપિયો કાપી બાકીના 9.5 રૂપિયા તેણે નીચે નાખ્યા. મંગીએ પોતાના પૈસા લઈ લીધા. ખેમીએ કહ્યું,
મને પૂરા પૈસા આપો તો લઈશ, નહીં તો નહીં લઉં. ન લે તો ભલે પડ્યા ભોંય પર, હું તો જાઉં છું.
તે ચાલવા જતો હતો ત્યાં ખેમીએ લાંબો સાવરણો સામે ભીતે અડાડી તેનો રસ્તો રોક્યો.
એમ તે કેમ જવાશે?
એટલામાં બીજા જિલ્લાના ભંગી આવ્યા. પરસોત્તમે જોયું કે ખેમી સાથે પોતે ફાવશે નહીં અને બીજા ભંગી આગળ તે હલકો પડશે, એટલે તેણે ટૂંકું કરવા કહ્યું,
લે તારા પૈસા, પેલો અડધો પાછો લાવ, પહેલા રૂપિયો આપો એટલે આપું.
પરસોત્તમે રૂપિયો નીચે ફેંક્યો એટલે ખેમીએ સાવરણો લઈ લીધો અને રૂપિયા નીચે નમી લેવા માંડ્યા. પરસોત્તમે ફરી નીચે પડેલો અડધો માંગ્યો.
ઊભા તો રહો, ખખડાવી તો જોવા દો.
બીજા સામુ જોતી જોતી તે રૂપિયા ખખડાવવા લાગી. પરસોત્તમે ફરી અડધો માંગ્યો.
મને તો નથી જડતો,
કહી ખેમી ચાલવા લાગી. પરસોત્તમને નીચે નમી ધૂળમાંથી તે અડધો લેવો પડ્યો. આજે ભંગિયાને ખેમી માટે આશ્ચર્ય સાથે માન થયું. તેણે ગીત ઉપાડ્યું અને બધા ભંગી ગાવા લાગ્યા. ઓર્યો આવને કેશલા તારો ઓશલો કૂટું, ઓર્યો આવને કેશલા તને પાટીએ પીટું, ઓર્યો આવને કેશલા તને ધોકણે ઢીબું, ઓર્યો આવને કેશલા તને પૂંછડે લીંબું. રસ્તે ચાલતા માણસો અને સ્ટેશનેથી આવતા ઉતારુઓ આ વિચિત્ર ગીત સાંભળવા ઊભા રહેતા. એટલામાં એક અવાજ આવ્યો,
અલી ખેમી, આમ તો આવ્યો.
ખેમી તરત ગાતા બંધ પડી, ઊભી રહી ગઈ. અવાજ આવ્યો તે શેરીમાં તેણે જોયો અને તે તરફ ચાલી ગઈ. તેની સાસુ તેને બોલાવવા આવી હતી. દનિયો અને ખેમીના પહેલા 3 દિવસો અકથ્ય આનંદમાં અને ખાવા પીવામાં ગયા. ચોથે દિવસે રાત્રે ધનિયો અને ખેમી વાતો કરવા બેઠા. નડિયાદમાં ખેમી કેમ રહેતી, તેના ગીતો, તેના બીજા ભંગીઓ સાથેની ગમ્મતો, આ બધું સાંભળીને ધનિયો બોલ્યો, ખેમી તું કઠણ હૈયાની તો ખરી હો, મને એ ગમતું નહોતું ને તું ત્યાં મજા કરતી હતી.
મને નહોતું ગમતું, પણ તું બોલાવે નહીં ત્યાં સુધી મારાથી કેમ અવાય?
હું તને શી રીતે બોલાવું? મારો ગુનો થઈ ગયો તે.
મારા પગ ભારે થઈ ગયા. માને કહેતો હતો, પણ એ કહે
એક બે દીમાં આવશે, કેટલા દી રહેશે?
પણ તું તો વટનો કટકો.
તારો ગુનો, તે તારે બોલાવી જોઈએ ને.
પણ ભદ્રકાળી માતનું સાચ ભારે.
એમ કેમ?
જો, પહેલા રામદેવપીરની માનતા માની તોય તું ના આવી, પછી હરખશા માતાની માની, ઝાંપડી માતાની માની તોય તું ના આવી, પછી ભદ્રકાળીની માનતા માની ઘરે ગયો ત્યારે મારી માં કે અલ્યા ધનિયા, તું તો બહુ સુકાતો જાચ, લે તન બીજી પરણાવું. મેં તો કહ્યું મારે બીજી નથી પરણવી, મારે તો ખેમી આવે તો હા, નહીં તો ના. પછી મારી માં તને તેડવા આવી.
મેં કેટલી માનતાઓ માની ત્યારે તારી માં મને બોલાવવા આવી. એમ, તે કોની કોની માની?
મેં રામદેવપીરની માની, પછી નડિયાદમાં સંતરામ મહારાજનો થાળ માન્યો, પછી મહાકાળીની જાતર માની. અરરરર, ખેમી, ધનિયા ઉપર જાણે વજ્રપાત થયો, ત્યાં ભૂંડું કર્યું. તારી માનતાના 60 રૂપિયા થયા, મારી માનતાના 50 થયા, લગ્ન ખર્ચના 200-250 ઊભા છે, અને પેલો પટેલીઓ હંમેશા આંટા ખાધા જ કરે છે. આ ક્યારે ભરી રહીશ હું, ને ભદ્રકાળી તો હાજરા હાજુર છે.
કયા દેવની માનતાથી બંને ભેગા થઈ શક્યા તે નક્કી ન હોવાથી બધી માનતા પૂરી કર્યા વગર છૂટકો ન હતો.
અરે એમાં શું, 400 રૂપિયા તો હમણાં ભરી દઈશું,
મારા ઘરેણા વેચીને ભરજે, ખેમીએ સાંત્વન આપ્યું.
અરે હજી તો પંચનો દંડ ભરવાનો છે, તે તો મેં તને કહ્યું જ નથી.
ઊંચી નીચી નાતોના અનંત શ્રેણીવાળા આપણા સમાજમાં દરેક નાતને પોતાનાથી નીચું કોઈક જોઈએ છે. અમદાવાદના ભંગી કાઠિયાવાડથી આવેલા ભંગીને હલકા ગણતા, દનિયાને પરણતી વખતે બંને પંચોને જમાડવા પડેલા. ખેમી જતી રહી એટલે કાઠિયાવાડી પંચ ભેગું થયું. તે પંચે અંદર અંદર મસલત ચલાવી, પછી અમદાવાદના પંચને વાત કરી, પછી અમદાવાદનું પંચ મળ્યું. એટલામાં ખેમી પાછી આવી. હવે દંડ કરવાનો તો રહ્યો નહીં, પણ આટલા દિવસ ખાધું તેના ખર્ચના પૈસા બંને પંચે ધનિયાના માથે ચડાવ્યા. આપણા સમાજમાં નાતની રૂઢિઓ અને નાતના ઠરાવો કુદરતી બનાવો જેવા અનિવાર્ય અને અપ્રતિરોધ્ય ગણાય છે. આ બધું સાંભળી ખેમી પણ હપકાઈ ગઈ, પણ તેણે તેમ છતાં આશ્વાસન આપ્યું. પુરુષને હિંમત હારતો જુએ છે ત્યારે સ્ત્રીમાં ઓર જ હિંમત આવે છે, પણ ધનિયાને સાંત્વન વળ્યું નહીં. હતાશ થઈ તે ખેમીના ખોળામાં ઊંઘી ગયો, અને ખેમી પણ ચિંતામાં ઊંઘી ગઈ. 3 દિવસનું સુખ ભોગવી આ દંપતી પાછા દુઃખી સંસારમાં ડૂબ્યા. બીજા દિવસે ખેમીએ ઘરેણા કાઢી આપ્યા અને વેચવા કહ્યું, પણ બૈરીને અડવી જોવાનો વિચાર નહીં ખમાયાથી વેચવાને બદલે ધનીએ તેને ઘરેણે મૂકી રૂપિયા ઉપાડ્યા. તેણે વેચ્યા હોત તો ઠીક રકમ ભરાત, પણ ઘરેણે મૂકવાથી રકમ થોડી મળી અને છેવટે વ્યાજમાં ઘરેણા ડૂબી ગયા. ધનિયો કે ખેમી કોઈ આ સમજ્યા નહીં, બંને બને તેટલા પૈસા બચાવી ભરવા માંડ્યા. એટલામાં ધનિયાની માં મરી ગઈ, તેનું 101 રૂપિયા ખર્ચ થયું. 3 મહિના પછી ખેમીને સુવાવડ આવી એટલે તે પણ કમાતી મટી. સુવાવડ દરમિયાન ધનિયાને ખેમીનું સાંત્વન ઓછું થયું અને ચિંતામાંથી મુક્ત થવા તે દારૂ તરફ વળ્યો. ખેમી સુવાવડમાંથી ઉઠી ત્યારે તેણે જોયું કે ધનિયો પાછો પીવા માંડ્યો હતો. તેણે ધનિયાને ફરી ધમકાવ્યો, પણ હવે તેની ધમકીમાં તિરસ્કાર નહોતો, દયા હતી. તેને લાગતું હતું કે ધનિયાની આ દશા માટે પોતે જ જવાબદાર છે. છતાં એક દિવસ કઠણ થઈને ધમકાવ્યો. ધનિયો કંઈ બોલ્યો નહીં, પણ રાત્રે ઘેર પાછો ન આવ્યો. ખેમી તેને રીચી રોડના ફૂટપાથ પરથી શોધીને ઘરે લઈ ગઈ. ખેમી તેને સમજાવતી, પણ તેનો જવાબ ધનિયો માત્ર નિશ્વાસથી આપતો. હવે ખેમીનું હૃદય માત્ર દ્રવતું હતું, તેને શિખામણ દેવા જેટલી કડકાઈ તેનામાં રહી નહોતી. એક દિવસ શિયાળાની રાત્રે ખૂબ ઠંડીમાં ધનિયો ઘેર ન આવ્યો. ખેમી 2 વર્ષની બાળકીને ઘરમાં રડતી પૂરી શોધવા નીકળી. 2 કલાકે તેણે તેને નદીની રેતમાં પડેલો જોયો. તેને ઉઠાડીને ધીમે ધીમે ઘેર લઈ ગઈ. બીજા દિવસથી ધનિયાને ન્યુમોનિયા થયો. ખેમીએ ફરી માનતાઓ માની, ભુવાને બોલાવ્યો, તેણે નવી માનતાઓ આપી, પણ ખેમીનો ધનિયો ફરી ઉઠ્યો નહીં. ખેમી રાંડી. વૈધવ્યનો શોક ખેમીના આખા જીવનમાં વ્યાપી ગયો હતો. તેને બીજું તો કંઈ નહીં, પણ ધનિયો માનતા સોતો ગયો એનો શોક ઘણો થતો હતો. એથી તેના જીવને શું શું ખમવું પડશે તેની શંકાઓ થયા કરતી, અને ઉપાય સૂચતો નહોતો. એક દિવસ ખેમી રીચી રોડ વાળતી હતી. હવે તે ગાતડી વાળતી નહોતી. વાળતા વાળતા તેને ધનિયાની માનતાના વિચાર થવા લાગ્યા. ત્યાં તેણે સામે ઓટલા પાસે એક બ્રાહ્મણને જોયો. તેના કપાળમાં આડું મોટું ત્રિપુંડ તાણેલું હતું, વચ્ચે મોટો ચાંદલો કરેલો હતો, અને નાક ઉપર પાતળી કાળી આડ કરેલી હતી. માથે ફાટેલી દક્ષિણી પાઘડી મૂકી હતી. હાથના કાંડામાં રુદ્રાક્ષનો બેરખો અને ગળે રુદ્રાક્ષની માળાઓ પહેર્યા હતા. મહારાજ ઓટલો સાફ કરી તેના પર આસન પાથરી સામે એક પાટી, પેન, હાથના રેખાદર્શક ચિત્રો, ટીપણું અને તે પર રમણના પાસા ગોઠવતા હતા. ખેમી તેમની પાસે જવા લાગી. તેને આવતી જોઈને મહારાજે સનાતન તિરસ્કારથી તેને દૂર રહેવા કહ્યું. ખેમીએ કહ્યું, મહારાજ, મારે એક સવાલ પૂછવો છે.
તો 4 આના નીચે પગથિયા પર મૂક.
મહારાજને ખેમીનો પડછાયો અપવિત્ર હતો, તેના પૈસા અપવિત્ર નહોતા. ખેમીએ પાવલી મૂકી, મહારાજે છાંટ નાખી લઈ લીધી, પછી કહ્યું, પૂછ હવે. મહારાજ, કોઈનો ધણી માનતા સોતો મરી ગયો હોય તેની વહુ માનતા કરે તો તેને પહોંચે કે ન પહોંચે?
બરાબર જોજો મહારાજ.
આંગળીના વેડા ગણી મહારાજે કહ્યું, હા, સારું મહારાજ. કહી ખેમી ચાલવા જતી હતી ત્યાં મહારાજે ફરી બોલાવીને કહ્યું,
પણ નાતરે જાય તો ન પહોંચે.
ખેમી પગે લાગી ચાલી ગઈ. ખેમીએ હવે માનતા પૂરી કરવા પૈસા બચાવવા માંડ્યા. ખેમીની કળા પડી ગઈ હતી, પણ તેનું સૌંદર્ય ઓછું નહોતું થયું. ઘણા ભંગીઓએ તેને નાતરું કરવા કહેવરાવ્યું. તેણે સૌને એક જ જવાબ આપ્યો કે ધનિયાની માનતા પૂરી કર્યા વિના તેનાથી નાતરું ન કરાય. એક ભંગીએ માનતાના પૈસા રોકડા આપવા કહ્યું, પણ ખેમીએ પોતાની કમાણીથી જ માનતા પૂરી કરવાનો નિશ્ચય જણાવ્યો. 7 વર્ષે તે ધનિયાની માનતાઓ પૂરી કરી રહી. એક ભંગીએ વળી તેને ઘર ગવા કહેવરાવ્યું. તેણે જવાબ આપ્યો, ના ના, આટલે વર્ષે મારે જીવતર પર થીગડું નથી દેવું.